प्रवचन नंबर 167 तारीख 29/8/89 61 मिनिट समयसार गाथा 31।
સ્વભાવ વડે અન્ય દ્રષ્ટિ અધિક જુદો આત્માને જાણે એને જીતેન્દ્રિય કહે છે. મૂળમાં ઇન્દ્રિયોને જીતીને અને કોના વડે કે જ્ઞાન સ્વભાવ વડે કોને જાણે કે આત્મા જાણે. ઇન્દ્રિયોને જીતીને ઇન્દ્રિયોને જીતવાનું સાધન શું કે જ્ઞાન સ્વભાવ. એટલે અંતર્મુખ થયેલું અતિન્દ્રિય જે જ્ઞાન જે આત્માને પ્રસિદ્ધ કરે અનુભવ કરે પ્રત્યક્ષ એવા જ્ઞાન સ્વભાવ વડે આત્માને જાણે. આત્માને જાણે પણ અન્ય દ્રવ્યોથી ભિન્ન અન્ય દ્રવ્યની નાસ્તી છે આત્મામાં. એવા આત્માને જ્યારે જાણે ત્યારે અનંતકાળથી જે ઇન્દ્રિયો સાથે એકત્વ બુદ્ધિ હતી તૂટી જાય છે. ઇન્દ્રિયો રહી જાય છે, દ્રવ્ય ઇન્દ્રિય રહી જાય, ભાવ ઇન્દ્રિય પણ અસ્થિ પણ રહી જાય અને એ ઇન્દ્રિયના વિષયો પણ ઇન્દ્રિયના વેપાર હોય ત્યારે એમાં જણાય. ઇન્દ્રિયનો વેપાર હોય ત્યારે એ બધું ભલે રહી જાય પણ એનાથી જુદો આત્મા અંતર્મુખ જ્ઞાન વડે અનુભવમાં આવે છે એને જીતેન્દ્રિય કહે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનની સાથે તત્વ બધું સાબિત બધે તૂટી જાય. ઇન્દ્રિયના ત્રણ ભેદ એમાં એક ભેદની વાત કરી દ્રવ્ય ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય છે શરીર પરિણામને પ્રાપ્ત છે, એ શરીરનો એક ભાગ છે. દ્રવ્ય ઇન્દ્રિય છે એ શરીરનો જ એક ભાગ છે. પાંચ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય છે ને આ જે પૂતગલની રચના, શરીર પણ પૂતગલથી રચાયેલું અને એનો ભાગ એ પૂતગલથી રચના છે. એ દ્રવ્ય ઇન્દ્રિય જળ પ્રગટપણે દેખાય છે. એને પહેલા પોતાના અતિ સૂક્ષ્મ આત્મસ્વભાવ એના અવલંબનના બળ વડે સર્વતા પોતાથી જુદી કરી એટલે જુદી છે એમ ભેદ જ્ઞાન થઈ ગયું. દ્રવ્ય ઇન્દ્રિયની હારેનું ભેદ જ્ઞાન એક પ્રકાર વેદ સ્વ અને પર વચ્ચેનું ભેદ જ્ઞાન પણ પરના ત્રણ વિભાગ દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિશે એ ત્રણે પર છે. શુદ્ધાત્માથી ભિન્ન છે, શુદ્ધાત્મામાં એની નાસ્તિક છે. એટલે દ્રવ્ય ઇન્દ્રિયનું જીતવું થયું. દ્રવિન્દ્રિયમાં દ્રવ્ય ઇન્દ્રિય અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં દેહને આત્મા એક માને છે. તો દેહને આત્મા એક માને તો દ્રવ્ય ઇન્દ્રિયને આત્માને એક માને છે. દેહ ભિન્ન છે અને ચેતન ભિન્ન છે એવું જે જ્ઞાન ભેદ જ્ઞાન એ અર્થ થઈ ગયું, મેળાઈ ગયું છે. અને જો દેહને આત્મા એક માનતો હોય તો દેહનો એક ભાગ દ્રવ્ય ઇન્દ્રિય એને પણ એક માને છે. એક માને છે એટલું તો નહીં પણ એ જાણવાના સાધન તરીકે માને છે. જાણવાનું સાધન તો જ્ઞાન છે અતિન્દ્ર જ્ઞાન, એને બદલે એ જાણવાનું સાધન છે, જે ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત, ભાવ ઇન્દ્રિયનું છે નિમિત્ત, જ્ઞાનનું નિમિત્ત નથી. જ્ઞાનનું નિમિત્ત નથી, પણ ભાવ ઇન્દ્રિયનું જે નિમિત્ત છે એ નિમિત્તને ઉપાદાનને એક માને છે. ભાવ ઇન્દ્રિયનું જે નિમિત્ત છે દ્રવ્ય ઇન્દ્રિય, જાણે એનાથી જ મને જ્ઞાન થાય, આંખ હોય તો જણાય, કાન હોય તો સંભળાય, એમ દ્રવ્ય ઇન્દ્રિય એનું અવલંબન લઉં ત્યારે જાણવાની ક્રિયા થાય છે. એટલે નિમિત્તાધી દ્રષ્ટિ છે, એટલે ઉપાદાનને નિમિત્તને બેને એક માને છે. એ જ્ઞાનનું નિમિત્ત નથી, પાછું એ જ્ઞેય છે, એ છે જ્ઞેય જ્ઞાનનું, અને માને છે જ્ઞાનનું નિમિત્ત. ભાવિદ્રી થઈ ગઈ એને નિમિત્ત માન્યું, જ્ઞાનનું નિમિત્ત માન્યું, એટલે જ્ઞાન પ્રગટ ના થયું, પણ ભાવિદ્રી, કેમ કે એ નિમિત્તપણું એમાં ભાવિની માટે નિમિત્તપણું છે. જેમ રાગનું નિમિત્ત કર્મનો કર્મ છે, એમ એ છે જ્ઞેય, કર્મને નો કર્મ છે જ્ઞેય, પણ છે રાગનું નિમિત્ત, વિતરાગ ભાવનું નિમિત્ત નથી. કર્મને નો કર્મ વિતરાગ ભાવનું નિમિત્ત નથી, એમ આ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત નથી. નિમિત્ત છે કોને માટે છે? ભાવિની માટે છે. જ્ઞાન કા નિમિત્ત? જ્ઞાન કા નિમિત્ત નહીં હૈ, ઉસે જ્ઞાન નહીં હોતા હૈ, આંખ સે જાણને કી ક્રિયા નહીં હોતી હૈ, આંખ કા અવલંબન લીએ ત્યારે જ્ઞાન પ્રગટ થાય, એસા નહીં હૈ. જ્ઞાન તો આત્મા કે આશ્રય સે હોતા હૈ, આત્મા કા અવલંબન સે હોતા હૈ. દ્રવ્ય ઇન્દ્રિય કા અવલંબન સે કિસી કોઈ જ્ઞાન નહીં હોતા હૈ, સાધક કોઈ જ્ઞાન નહીં હોતા હૈ, તો અજ્ઞાની કહો તો જ્ઞાન કાસે હોવે? સાધકને પણ એ જ્ઞાનનું અવલંબન નથી, સાધકને જ્ઞાનનું અવલંબન તો આત્મા છે, અથવા જ્ઞાનનું નિમિત્ત કારણ આત્મા છે, ઉપાદાન કારણ જ્ઞાન છે, એનું નિમિત્ત કારણ પોતાનો આત્મા છે. પણ જ્ઞાનને માટે દ્રવ્ય ઇન્દ્રિય ઉપાદાન પણ નથી અને નિમિત્ત પણ નથી. અમરિયાદ રૂપ બદપર્યાયના વર્ષે જેમાં સમસ્ત સ્વપ્નનો વિભાગ અર્થ થઈ ગયો છે, એવી શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિયને આત્મા બે જુદા છે એમ ભાસતું નથી. કેમ ભાસતું નથી? કે દ્રવ્ય ઇન્દ્રિયને જ્ઞાન ઉત્પન્ન થવાનું સાધન માને છે. જેને સાધન માને એને એકતા હોય,
એનાથી ભિન્ન છે એ ક્યાંથી ખ્યાલમાં,
ક્યાંથી ખ્યાલમાં આવે? અને જો ઇન્દ્રિય ન હોય તો મને જાણવાનું, આ ઘડિયાળ છે જણાય ક્યાંથી? આંખ છે તો જણાય છે, જ્ઞાન હે તો જ્ઞાન ને મેં આતા હૈ ઉડ ગયા. દ્રવ્ય ઇન્દ્રિય હૈ તો જ્ઞાન પ્રગટ હોતા હૈ. એસા નહીં હૈ બિલકુલ, દ્રવ્ય ઇન્દ્રિય સે જ્ઞાન હોતા નહીં. દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાન કી ઉત્પત્તિ કા નિમિત્ત કારણ ભી નહીં હૈ, જ્ઞાન કી પર્યાય ઉપાદાન કારણ હૈ, ઓર જ્ઞાન કી પર્યાય કા નિમિત્ત કારણ તો અધ્યાય દેવ નિમિત્ત છે. જે રખો નિમિત્ત તો અધ્યાયક નિમિત્ત હૈ, ક્યુકે અધ્યાયક કા લક્ષ્ય સે હુઆ અપને સે, પણ ઉસકા લક્ષ્ય વહાં યુક્તવ હૈ, તો આત્મા સે આત્મા કા જ્ઞાન હુઆ એસા ઉપચાર સે કહા જાતા. બાકી નિશ્ચય છે તો જ્ઞાન કી પર્યાય, જ્ઞાન કી પર્યાય થી ઉત્પન્ન હોતી હૈ ઝટકાર સે, આત્મા સે ભી નહીં, બિલકુલ આત્મા દાતા નહીં ઉસકા. અજ્ઞાની જીવની ભૂલ છે કે જો દ્રવ્ય ઇન્દ્રિય સાજી હોય તો બધું કામ થાય, આંખમાં ખુલ્લું પડી જાય ને કાન ખલાસ થઈ જાય તો આપણે સાંભળી ન શકીએ, દેશનાલબ્ધિ સાંભળ્યા વિના તો સમીકરણ થાય નહીં, અને શાસ્ત્ર વાંચ્યા વિના શાસ્ત્ર જ્ઞાન ન થાય. આંખ જોઈએ વાંચવા માટે અને દેશનાલબ્ધિ સાંભળવા માટે, કાન જોઈએ કે તારી ભૂલ છે, આ પૂતગલ જોઈએ, પૂતગલની ભાવના. હા, તો એને શરીર જ મળ્યા કરે બેન, એને શરીર જ મળશે. જે દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે માનનારો, એને દ્રવ્ય ઇન્દ્રિયનો સંયોગ થશે, એનો વિયોગ નહીં થાય, અશરીર નહીં થાય. કેમ કે શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિયની ભાવના ભાવે જ્ઞાનની ઉત્પત્તિનું કારણ માને છે. હા, એ અજ્ઞાનની ઉત્પત્તિનું, અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે, જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. જ્ઞાનને કોઈ નિમિત્ત હોય નહીં, નિર્પેક હોય જ્ઞાન. બાહ્ય પદાર્થના અવલંબન વિના જ જ્ઞાન થાય છે. બાહ્ય પદાર્થનું અવલંબન જ્ઞાનને ન હોય, દ્રવ્ય ઇન્દ્રિય તો બાહ્ય પદાર્થ છે, આત્માથી બાહ્ય છે, જળ છે, એટલે એની અસ્ત થઈ ગઈ ભેદ જ્ઞાન. એટલે દ્રવ્ય ઇન્દ્રિય હોય તો મને જ્ઞાન થાય, એ પૂતગલની ભાવનામાં પીડ્યો છે, એટલે શરીરે જ મળશે. સમસ્ત રપરો વિભાગસ્થ થઈ ગયો, આખું સમયસાર વેદનાથી ભરેલું છે. ભૂલ બતાવતા આવે છે, એક તો છે એની ભૂલ બતાવે અને વિભક્તની વાત કરે. કાલ ભાઈ સાહેબને બહુ કહ્યા કે ભેદ જ્ઞાની હે એ વાત, દૂસરા કુછ નહીં, બરાબર હે. એ સિવાય તો બીજો ઉપાય, જેટલા સિદ્ધ પરમાત્મા થયા એટલા ભેદ વિજ્ઞાન થયા. અરે નિશ્ચય ભેદ જ્ઞાનનો પ્રકાર આવ્યા પેલા, વ્યવહાર ભેદ જ્ઞાનમાં તો લે, ઈ અનુકૂળ વ્યવહાર છે. વિચાર કરે સો અને પરનો કે સોમાં પરની નાસ્તિ છે એવી મારી અસ્તિ છે, તો એ વિચાર પણ ભલો છે. ભલે વિચાર છે પણ ભલો છે, સત્કા વિચાર. ઈશા સ્વરૂપે ઈશા વિચાર કરતા, તો સત્કાર વિચાર મેં વિકલ્પ પૂર્ણ હોતા હે, ક્યાં હોય અતિક્રમ, અતિક્રમ વિકલ્પ રહેને વાલા, કે સત્કાર વિકલ્પ હે ને, આ સત્કાર વિકલ્પ લંબાઈ છે. સતનો વિકલ્પ વધારે લંબાતો જ નથી, સતનો વિકલ્પ અંતર્ગુપ્તમાં પક્ષાતિક્રમ થાય, વધારે વધારે છ લાંબો ટાઈમ લાગે. હું તો કોઈ કીધી કહો છો અમે લાગે સબકો નહીં, ઉત્કૃષ્ટ તમે ચાલે લીધા. એટલે દ્રવ્ય ઇન્દ્રિય છે એ આત્માને જાણવાનું સાધન નથી, જાણવાનું નિમિત્ત પણ નથી. જાણન ક્રિયા જે છે એનું નિમિત્ત દ્રવ્ય ઇન્દ્રિય નથી. માટે દ્રવ્ય ઇન્દ્રિયથી ભેદ જ્ઞાન કરાયું કે દ્રવ્ય ઇન્દ્રિય સર્વથા ભીલ છે એમ જાણ. મારા જ્ઞાનની ઉત્પત્તિ માટે આ ઉપાદાન કારણ તો એ નથી, પણ નિમિત્ત કારણ પણ એ નથી. એ દ્રવ્ય ઇન્દ્રિયને જીતવું છે. ક્યું કે દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત હોતા હે તો નૈમિતિક પર્યાય પ્રગટ હોતી હે, સ્વાભાવિક પર્યાય પ્રગટ નહીં હોતી હે. તો નૈમિતિક પર્યાય પ્રગટ હોતો સંસાર હે. નિમિત્ત કા લક્ષ્ય છે, જો નૈમિતિક ભાવ ઉત્પન્ન હોતા હે વો તો દોષ હૈ, ગુણ તો નહીં હે. નૈમિતિક થઈ ગયું નહીં, એ નિમિત્ત તો નૈમિતિક તો અતિન્દ્રિય જ્ઞાન નૈમિતિક નથી, તો સ્વાભાવિક છે, એ તો આત્માને આશરે લક્ષ્ય થાય. ત્યાં ક્યાં દ્રવ્ય ઇન્દ્રિય લક્ષ્ય. આમ લાગે છે કે આ સ્થૂળ છે પણ સૂક્ષ્મ ભૂલ છે. હા, અંધારામાં છે જગત, જગત અંધારામાં છે. આંખ હોય તો દેખાય, આ નવું તો ન દેખાય. જીભ ખોટી જાય થાય તો સ્વાદ ના આવે ખાટા મીઠાનો. એટલે ખાટા મીઠાનું જ્ઞાન પણ અતિથી જ્ઞાનથી થાય, જીભથી ન થાય. એટલે જીભ એમાં નિમિત્ત નથી, જીભ ઉપાદાન તો નથી પણ નિમિત્તે નથી. જ્ઞાનમાં ખાટા મીઠાના હો, આત્મા આત્માની વાત તો જુદી રહી ગઈ. ખાટા મીઠાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનથી થાય છે. હા, દ્રવ્યને અવલંબન લઈએ તો ખાટા મીઠાનું જ્ઞાન ન થાય. બધું અતિથી જ્ઞાનમાં છે, આ તો અંધારું છે. આ જળ છે, આ તો અંધારું નથી. અંધારો તો ભાવિદ્રી માં આવશે, આ તો જળ છે. લઈ જાય માણસ એવું છે. આ તો સમયસર ભગવદ્ ગીતા કોઈ એવી પડે જંગલમાં રહીને તાલપત્રી ઉપર કલમ ચલાવે છે હજારો વર્ષ પહેલા. કુંકુંદ ભગવાનની બે લીટીમાં ખ્યાલ ના આવે ઇન્દ્રને જીતીને કેવી રીતે જીતવી કઈ ખ્યાલ કેને કોઈને નિંદ્રિય જીભી આત્માને જાણીને એમ તો બધું લખાય તો ગયું એમાં, પણ એ ગુઢ છે.
ઇન્દ્રિય જીવીને કોઈ આંખ ખોડી લે તો કોઈ કાન પર એવું નામ ઇન્દ્રિય જીવ મન.
હા, કરે છે
ઇન્દ્રિય જ્ઞાન ને કોઈ ઇન્દ્રિય મનતા
નથી. સ્વામિનારાયણ એક સાધુ કોરી ગયા ત્યાં પટ્ટી બાંધી ગયા, જાણી તો વિકાર થશે. આપણાની જાડી પટ્ટીઓ દેખાય નહીં પછી. અરે ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની કળા કોઈ જુદી પ્રકારની છે. ઇન્દ્રિય જ્ઞાન રહી જાય અને એનું અવલંબન છૂટી જાય. અવલંબન આવે જ નહીં, છૂટું છૂટું. અવલંબન ના આવે જ્ઞાનને, ત્યારે જ્ઞાન શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું. આપ્યું જ્ઞાન પછી આંખ રહી જાય છે દ્રવ્ય ઇન્દ્રિય, પણ જ્ઞાની આંખેથી જાણતો નથી. પણ પ્રતિમાના દર્શન કરે છે ને, સેના વડે દર્શન કરે છે તને ખબર નથી. આ પ્રતિમા મે સામે ખડે હોને પર ભી જાણનાર જણાવે. આ દ્રવી દીનું જીતું જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ નથી, સાધન નથી. જળ છે એને આશરે જ્ઞાન થાય તો જ્ઞાન છે ચેતન, દ્રવિદ્રી જળ એને આશરે ચેતનના પરિણામ થાય. બે વચ્ચે કરતા કરવું સંબંધ તો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ દ્રવ્ય ઇન્દ્રિય કરતા અને ભાવ ઇન્દ્રિય એનું કર્મ, અતિન્દ્રિય જ્ઞાન એનું કર્મ એમ છે નહીં. માટે કરતા કર્મ સંબંધ નથી ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એની દ્રવ્ય ઇન્દ્રિય ન્યારે જ્ઞાન ને આત્મજ્ઞાન ને નથી. અને જેની આરે નૈમિત નૈમિતિક સંબંધ છે એવો નૈમિતિક ભાવ પણ આત્માનો એ હવે આવશે. ઇન્દ્રિય જ્ઞાન એ નૈમિતિક છે, ઓલું પેલા નિમિત્ત લીધું પછી નૈમિતિક લીધું. અને નૈમિતિક જેને જાણે છે એને જીતી લે, નૈમિતિક જેના આશ્રય થાય એને જીત, અને નૈમિતિકને જીત, અને નૈમિતિકનો જે વિષય છે એને પણ જીતી લે. એમ ત્રણ પ્રકારે જીતવાની વાત આવે છે. એટલે જ્ઞાનનું નિમિત્ત દ્રવ્યની નથી અને જાણવાનો સ્વભાવ ભાવિન્દ્રનો નથી. અતિન્દ્રિય જ્ઞાન જાણે અંધારું છે, એમાં સાધ્યની સિદ્ધિ એમાં નથી. બિલકુલ આગળ ભાવિન્દ્રિય આવે છે, દ્રવિન્દ્રિય પૂરું એવી પૂરો રહે છે કે બાકી છે ઠીક ચાલતા હે થોડા ચાલતા હે. પ્રેમ ભાવ ઇન્દ્રિય એનો પ્રકાર છે. ભાવ ઇન્દ્રિયનું કાર્યક્ષેત્ર શું છે અને ભાવ ઇન્દ્રિય કેવી રીતે જાણે છે અને કોને જાણે છે કે પરને અને કેવી રીતે પરને પણ જાણે છે. ભાવ ઇન્દ્રિય સ્વને તો જાણતી જ નથી, એ તો પ્રશ્ન જ નથી, આમાં ઉલ્લેખ પણ નથી. ક્યાંથી હોય? ક્યાંથી હોય? ભાવ ઇન્દ્રિયનો વિષય તો શુદ્ધાત્મા છે જ નહીં. એટલે ભાવ ઇન્દ્રિય પરને જાણે છે, પરને પણ યુગપ જાણતી નથી, ક્રમે ક્રમે જાણે. એક એક ઇન્દ્રિયનો વિષય એક એક પદાર્થ છે. જો જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો લબ્ધનો વ્યાપાર લીધો, ઉપયોગાત્મક વ્યાપાર, સ્પર્શ રસ ઉપયોગથી જાણે છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં, એટલે સ્પર્શ ઇન્દ્રિયનો વિષય ટાઢીઓની અવસ્થા, રસ ઇન્દ્રિયનો વિષય ખાટો મીઠો પદાર્થ, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય સુગંધ દુર્ગંધ, આંખનો ભાવ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, હવે ઓલી દ્રવી નહીં કઈ, ભાવ ઇન્દ્રિય, દ્રવી ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રવર્તતી ભાવ ઇન્દ્રિય. ભાવ ઇન્દ્રિયને આત્માનો આશ્રય નથી, ભાવ ઇન્દ્રિયને આત્માનો આશ્રય નથી, અને ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત કારણ દ્રવી ઇન્દ્રિય છે. અહીં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયનો લીધો નથી, દ્રવી ઇન્દ્રિય લીધી નિમિત્ત કારણ. અને વિધિ જુદા જુદા પોતપોતાના વિષયોમાં, એટલે આંખનો વિષય જુદો, કાનનો વિષય જુદો, એના વિષયો એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે, ક્રમે ક્રમે જાણે છે. અક્રમે જાણવાની તાકાત ઇન્દ્રિય જ્ઞાનમાં, ભાવ ઇન્દ્રિયમાં નથી. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, ખંડખંડ ગ્રહણ કરે છે, ક્રમે ક્રમે એક એકને જાણે તેને ખંડખંડ ગ્રહણ કરે છે, એટલે જાણે છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક યુગપત એક સાથે પાંચે ઇન્દ્રિયોનો જે વિષય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પાંચે ઇન્દ્રિયનો જે વિષય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ તો જ્ઞાનનો વિષય છે. અક્રમે પાંચ ઇન્દ્રિયનો જે વિષય છે એને જ્ઞાન, આત્માને જાણતા એને તમે જાણી લીધું, પણ આ તો ક્રમે ક્રમે એક એક ઇન્દ્રિય એક એક ભાવને જાણે છે. એવી ભાવ ઇન્દ્રિયોને જો અહીંયા શુદ્ધ ઉપયોગને જીતવાની વાત નથી લીધી, અહીંયા ઉપયોગને જીતવાની વાત નથી લીધી, અહીંયા ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત છે. એ ખાસ ખ્યાલ રાખો, ઉપયોગ તો લક્ષણ છે, એ તો સ્વભાવ છે આત્મા, એને જીતવાનું ન હોય. એ તો ભાવીને જીતે છે, ઉપયોગ લક્ષણ જે છે પ્રગટ. એ જયારે નાયક હોય એમ શું આવે છે ત્યારે ભાવ ઇન્દ્રિયને જીતી લે છે. આત્માને જાણે છે, આત્માને જાણનારો ઉપયોગ છે. ઉપયોગ દ્વારા આત્મા જણાય છે, એ ઉપયોગને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન નથી, અને એ એ ઉપયોગનું નામ ભાવ ઇન્દ્રિય નથી. એ ઉપયોગનું નામ તો શુદ્ધ ઉપયોગ છે, અતિન્દ્રિય છે, સ્વસંવેદન જ્ઞાન છે. ભાવ ઇન્દ્રિયને જીતવાનું છે, દોષને જીતવાનું હોય, ગુણને જીતવાનું ન હોય, ગુણ તો પ્રગટ થાય. ઉપયોગ લક્ષણ છે પ્રગટ, એ ઉપયોગ પ્રગટ લક્ષણ દ્વારા જે દ્રવ્ય ઇન્દ્રિયનો અવલંબન લેતો હતો ઉપયોગ, એટલે એનું નામ ભાવ ઇન્દ્રિય થતું તો અજ્ઞાન થઈ ગયું. ઉપયોગ ના ઉપયોગ એ અનુપયોગ સ્વભાવી છે, અસ્વભાવ ભાવ છે, આત્માનો સ્વભાવ ભાવ નથી. એ ઉપયોગ તો બધાને પ્રગટ થાય છે, એક સમયમાં પ્રગટ થાય છે. પ્રગટ તો સમયે સમયે થાય છે, તો એનું વલણ અવલંબન પર તરફ જાય છે, દ્રવિંદ્રને અવલંબન લઈને ભાવિની નામ પડી જાય. ભાવિનીનો નિષેધ છે, ઉપયોગનો કે આત્માનો નિષેધ નથી, શુદ્ધ ઉપયોગનો નિષેધ નથી, સામાન્ય ઉપયોગનો નિષેધ નથી. કેમ કે સામાન્ય ઉપયોગ એ નિષેધ થઈ જાય છે. કાં આમ વિશેષ થાય છે અને કાં આમ વિશેષ થાય તો ભાવિની થઈ જાય, આમ વિશેષ અંદરમાં દુઃખે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય. કાલ વાત થઈ હશે કે એટલે હિસાબ સામે જોયું, ઉપયોગ તો પ્રગટ થાય છે પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે હોતા પ્રગટ. ઉપયોગ નિરપેક્ષ છે, ઉસકો દ્રવી નહીં કવલમ નહીં, ઓર કો ઉપયોગ કે સાથ નાના મન કર્મ કા સમજ નહીં હૈ. ઉપયોગ શોભ સ્વરૂપ નહીં હૈ, શાયદ રૂપ તો નહીં હૈ, વો તો અલગ બાત હૈ, પણ શોભ સ્વરૂપ નહીં હૈ, ઉદય રૂપ તો હૈ નહીં, કે સ્વભાવ કામ છે. શોભસમ નાનાવરણ કર્મ કા શોભસમ નિમિત્ત કારણ નહીં, ઉસકો નૈમિતિક નહીં હૈ, ઇસલિયે ઉસકા લક્ષણ કા સબ જીવ કે પાસ હૈ. ઉપયોગ કોઈ સદુપયોગ કર લે, કોઈ દુરુપયોગ કરે, બસ દુરુપયોગ કરે તો ઇન્દ્રિય જ્ઞાન હો ગયા.
ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાનનો દુરુપયોગ છે,
દુરુપયોગ છે, હા દુરુપયોગ છે. ઇન્દ્રિય જ્ઞાન દોષ છે, ગુણ નથી. ઇન્દ્રિય જ્ઞાન દોષ તો ક્યાં સુધી કહ્યું બે? ચાર પ્રકારે પાડીને દોષ પતાવ્યો. કર્મબંધનું કારણ છે, બંધનું કાર્ય છે, અને ધર્મ નથી માટે અહિત છે આત્માનું કરનાર, મલિન હોવાથી અશુચિ અપવિત્ર છે. ચાર પ્રકાર ભાવ ઇન્દ્રિય માટે કયા? એટલે જીતવાનું છે એને. દોષને નિર્દોષ આત્માનો અવલંબન લેતા તું એ દોષ નજીર લે તો એકતા તૂટી જશે, પછી ઇન્દ્રિય જ્ઞાન રહેશે પણ એમાં આત્મબુદ્ધિ નહીં દે, કરતા કર્મ નહીં દે, જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં આવી જશે, જ્ઞાનનું જ્ઞેય થઈ જશે. આત્મા જયારે જ્ઞેય થાય ત્યારે ભાવ ઇન્દ્રિય તો રહેશે હજી, તો એ જ્ઞાનનું જ્ઞેય થશે, કરતાનું કર્મ નહીં. ભાવ ઇન્દ્રિય જુદા પણ એ ખ્યાલમાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનથી તો આત્મા અભેદ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાનથી તો જુદો રહે છે આત્મા, એકમેક ક્યાં થાય? સર્વથા જુદો છે. દ્રવ્ય ઇન્દ્રિય તો સર્વથા જુદી છે પણ ભાવ ઇન્દ્રિય સર્વથા ભિન્ન છે. તો રાગ તો સર્વથા ભિન્ન હોય, હવે એને હજી કઠણ પડે. રાગથી સર્વથા ભિન્ન નથી બેસતું, એને આ શાસ્ત્ર જ્ઞાનથી આત્મા સર્વથા ભિન્ન, શાસ્ત્ર જ્ઞાનથી શ્રીમંદર ભગવાનના સન્મુખના જ્ઞાનથી આત્મા સર્વથા ભિન્ન છે. બોલો, એ તો ભાવ ઇન્દ્રિય છે. પોત પોતાના વિષયોને વિષય કરે છે, ક્રમે ક્રમે વિષયનો પ્રતિબંધ થઈ ગયો. એકને જાણે છે અને બીજું જાણવાનું આવ્યું નહીં એટલે બીજું જાણવાની ઈચ્છા થાય છે, પણ બધું જાણાય છે એક સમયમાં. પ્રતિબંધ છૂટ ગયા, સમજાણને મેં આયા તો ઇસકે જાણું, ઉસકો જાણું, ઇસકો જાણું, વિષય કો જીત લ્યા. વિષયને કશાય બંને જાણવાની ઈચ્છા થાય છે, એનું કારણ કે ક્રમે ક્રમે થોડું જાણે છે, પૂરું જાણવાની તાકાત એના નથી. એક વિષયને પૂરું જાણતો નથી તો પાંચેય વિષયને તો ઉત્પત્તિ ક્યાંથી જાણે? ન જાણે માટે વિષયનો પ્રતિબંધ, જે પ્રતિકૂળતા જાણવાની ઈચ્છા ઉત્પન્ન થયા જ કરે. એક કેવડીની ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને એક સાધકને પરને જાણવાની અભિલાષા નથી, ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જિસકો આત્મા જાના ઉસને સબકો જાન લિયા, બસ અભિલાષા નહીં રહી. પુરુષાર્થ છે, એમાં ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત. ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત તો અપૂર્વ છે, રાગને જીતવાની વાત તો ટેક્સ્ટ ગણે આવે, પણ ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત કોઈ જગ્યાએ આવે. શાસ્ત્રોમાં પણ થોડે જગ્યાએ છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારમાંથી જેવો જેવો એટલે ઇન્દ્રિયના વિષયોને ખડખડ ગ્રહણ કરે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એવી ભાવ ઇન્દ્રિયોને થાય છે પ્રગટ ઉપયોગ. ભાવ ઇન્દ્રિય પ્રગટ થતી નથી. ઉપયોગ પ્રગટ થાય, ભાવ ઇન્દ્રિય પ્રગટ થતી નથી. ઉપયોગ અનુપયોગ થઈ ગયો એનું નામ ભાવ ઇન્દ્રિય. આત્માથી ઉપયોગ પ્રગટ થાય છે, એ તો આત્માનો સ્વભાવ ન છે. ચૈતન્યનું વિધાય પરિણામ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપયોગ મતિ જ્ઞાન લક્ષણ નથી, શુદ્ધ લક્ષણ નથી. અવધિ મન કર્યો કેવું ના, કેમ કે એ પાંચેયને પાંચે સાપેક્ષ છે, ચાર ક્ષોભરૂપ છે અને એક શાયરૂપ છે. કેવું ના સમજી ગયા, એમાં જ્ઞાન એ નાના વર્ગ કર્મના ક્ષોભશ્રમની અથવા ક્ષયની અપેક્ષા રાખે, એટલે એ જે પાંચે ભાવ છે એ નૈમિતિક છે. ઉપયોગ નૈમિતિક નથી, ઉપયોગ સ્વાભાવિક છે. કર્મનો સંબંધ છે, માટે તત્વાર સૂત્રમાં કહ્યું ઉપયોગ લક્ષણ અને સમયસારને છેલ્લે પરિશિષ્ટમાં કહ્યું કે પ્રસિદ્ધ એવા લક્ષણ દ્વારા આ અપ્રસિદ્ધ એવો લક્ષ પ્રસાધ્યમાન થાય છે. માટે જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર આત્મા કેતા આવી છે. જ્ઞાન માત્ર માનવ શક્તિ ઉછળે છે, જ્ઞાન લક્ષણ. અને એ લક્ષણ રહીનું છે એટલે તો સમિત દર્શન થાય. જો લક્ષણ ન હોત અને એટલી ભાવ ઇન્દ્રિય હોત, ધર્મમાં ક્યાંથી આવે કે ભાવ ઇન્દ્રિય તો વિષય નથી, એ તો દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લીધો. એને તો હવે દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લીધા એટલે એ આત્માનું અવલંબન ન લઈ શકે. દ્રવ્ય ઇન્દ્રિયનું પણ અવલંબન લઈએ થોડુંક અને થોડુંક આત્માનું, એ મિત્ર હોતા નથી. સર્વથા આત્માનું અવલંબન ઉપયોગ ન હોય એનું નામ ભાવતૃત જ્ઞાન છે. એવી ભાવ ઇન્દ્રિયોને પ્રતીતિમાં આવતા યોગ લક્ષણ બદલી છે.
માટે તો ભાવ ઇન્દ્રિયથી સર્વથા જુદાઈ રહી ગઈ છે.
અને એ જયારે ભાવ ઇન્દ્રિયથી મારો આત્મા જુદો છે એમ વિચારમાં જે આવે છે ને એ ઉપયોગમાં આવે છે, સમજી ગયા. એટલી સ્વચ્છતા રહી ગઈ છે અને રહી ગઈ એવો વિચાર કરીને એ ઉપયોગ અંતરમાં જ્યાં ગયો, શુદ્ધ ઉપયોગ થઈ ગયો, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. તો અતિન્દ્રિય જ્ઞાને નાયક અને ભાવ ઇન્દ્રિયને જુદો પાડ્યો, એ પ્રજ્ઞા નવી પ્રજ્ઞા પ્રગટ થઈ, સમજી ગયા. ઉપયોગનો જે અનુપયોગ થતો હતો દુરુપયોગ, એ ઉપયોગનો સદુપયોગ તે શુદ્ધ ઉપયોગ થઈ ગયો. અરે હું તો જાણનાર દેખનાર છું, આ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણું એ મારો સ્વભાવ નથી. સ્વભાવ મેં નાસ્તી હે,
અંદર બહાર કઈ હે નહીં,
એ નહીં બહાર મેં હે તો બહાર કી ચીજ, એ મેરી ચીજ કાંઈ. નાયકમાં તો એની નાસ્તિક છે, ઉપયોગમાં એવી ઉપયોગ અત્યરૂપ ઉપયોગ છે કે પર્યાય પણ નિરપેક્ષ છે. ભાવ ઇન્દ્રિય તો સાપેક્ષ છે, ભાવ ઇન્દ્રિય તો દ્રવ્ય ઇન્દ્રિયનો અપેક્ષાથી કામ કરે. પછી શું છે ઉપયોગો લક્ષણમાં, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષ નથી આવતો. અને ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિયને જો તમે લક્ષણ કહો તો દોષ આવી જાય તો સિદ્ધમાં તો નથી. તો લક્ષણ કોઈ કાળ એવો ન હોય કે લક્ષ હોય ને લક્ષણ ન હોય એવું ન હોય. લક્ષણ બધા પાછું પ્રગટ હોય,
પ્રગટ હોય,
લક્ષનો અનુભવ ન હોય, લક્ષણનો અનુભવ. અનુભવ એટલે ખ્યાલમાં કે આ જે જાણવાની ક્રિયા થાય છે ને એનો ઉપયોગ કે ભગવાન. આ રાગની ક્રિયા થાય છે એ ઉપયોગ નથી, એ અનુપયોગ છે. રાગમાં સ્વપ્ર પ્રકાશ ક્યાં છે? જળ અચેતન છે. ઉપયોગ ક્યાંથી હોય? આ અનુપયોગ છે, દુરુપયોગ, અનુપયોગ. જળ અચેતન છે, ભાવિન્દ્રી પણ. ચેતનની ભ્રાંતિ થાય છે, જેમ રાગમાં ચેતનની ભ્રાંતિ થાય છે એમ શાસ્ત્ર જ્ઞાનમાં આ જ્ઞાન છે એવી ભ્રાંતિ થાય છે. જ્ઞાન નથી, વિજ્ઞાન કરવું હોય તો સાધન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. પાંચમાંથી કોઈ નામ એનું નથી, બધી છૂટકાઈ નથી. એટલે એને ક્ષોભસમ નાનાવન કર્મનો ક્ષોભસમ નિમિત્ત કારણ છે, માટે નૈમિત છે અને ઉપયોગ છે એ સમાન છે. એ તો મનમોક્ષનું કારણ નથી, પારણામી ભાવરૂપે, સ્વાભાવિક ભાવે. હું ક્ષોભસમ કાં આવ્યો? સ્વભાવ કા પૂરા આપશે ઓર ઉસમે વ્યાયિક જાણની મેં આતા પણ તમે બાલગોપાલ સૌને જાણવામાં આવે છે, એમાં જાણવામાં આવે. ઉપયોગમાં ઉપયોગ છે જે છે એ જાણવામાં આવે છે. ઉપયોગમાં ક્રોધાદી રાગાદી નથી, માટે નાસ્તી છે મારા માયની, નાસ્તી છે એવી ઉપયોગની અસ્તિ છે. પર્યાર્થિક નો પારણામિક ભાવ પણ નિર્દેશ છે. બધા પાંચે ભાવ શાહી ભાવ પણ સાથે એક વાર બહુ ચર્ચા ચાલી. આમથી તેમ આમથી તેમ પ્રશ્ન કયા જ કરે, કયા જ કરે. એક વ્યક્તિ એક જ જવાબ કે સાહેબ ક્ષોભસમ કહેવાય કે નહીં, ઉપયોગ છે કે નહીં. તો સાહેબ એને સંવર કહેવાય કે નહીં, એનું નામ ઉપયોગ છે કે
લક્ષણ
આ સકતા
આપના પક્ષ
છોડ દે
ગુરુ જો કહેતે વો બાત કો ધ્યાન સે સુને તો લક્ષણ ખ્યાલમાં આવી શકે.
લક્ષણ ખ્યાલમાં આવી જાય તો લક્ષ આવી જાય,
તો લક્ષ આવી જાય,
બહાર ન લાગે,
ના લાગે.
એને પોતાને પ્રતિ આ લક્ષણ છે તો જાણે આત્મા આત્મા આવી ગયો, એવી અંદર અણહોશ આવી જાય અંદર. પ્રમોદ ચિત્તની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા થાય ને એનું કામ એ કહ્યું નથી પદ્મ મંદિર થી કીધું. આવ્યું છે ને કઈ આઠમાં શું આવ્યું?
આત્મા કી બાત કો
જીત કી પ્રસન્નતા સે સુનતા હૈ નિર્વાણ ભાજી. ઓ બસ ઓ બાત એમ છે, બહુ સહેલું છે. તો આત્મા હતા
આવી ગયો, આવી ગયો પછી
પછી તો આવે. ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત કરે છે એનો અર્થ દોષ છે. દોષને જીતવાનું નિદાન હોય હોય ઉદ્દેશ, કઈ ગુણને જીતવાનું કે કોઈ દોષ છે. તારો આ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈ એક એક વિષયની ખંડખંડ ગ્રહણ કરે છે. એકને જાણે તો તૃપ્તિ થઈ નહીં, એટલે પાછો વિષય ફેર બીજાને જાણવા જાય, પછી ત્રીજો જાણે, એમ ને એમ ને એમ ને અનંત કાળ. એવી ભાવિધિઓને પ્રતીતિમાં આવતા, શ્રદ્ધામાં આવતા, ઓહો હું તો અખંડ પરમાત્મા છું ને, તો અખંડ જ્ઞાન છે ને, મારો સ્વભાવ નથી. પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે, અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે પ્રતીતિમાં આવતા શ્રદ્ધાનું ભાવિંદ્રી જીતાય છે. શ્રદ્ધાનો વિષય આવે જયારે હું અખંડ છું તો આ ખંડ જ્ઞાન મારો સ્વભાવ નથી. ખંડ જ્ઞાનની મારામાં નાસ્તી, અખંડમાં ખંડની નાસ્તી, અભેદમાં ભેદની નાસ્તી. એવી ભાવિંદ્રીને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી, સર્વથા જાણી હો કે છે. જયારે અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, ત્યારે ભાવ ઇન્દ્રિયને સર્વથા પોતાથી જુદી જાણી. સર્વથા જુદી હોય એની યારે કરતા કર્મ સંબંધ ન હોય, એની યારે સવિકલ્પમાં જ્ઞાતાજ્ઞનો સંબંધ હોય. સવિકલ્પમાં, નિર્વિકલ્પમાં નહીં, ત્યાં તો વેપાર બંધ થઈ જાય ઇન્દ્રિય જ્ઞાનમાં. સવિકલ્પ ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર હોય ચાલુ, ત્યારે જ્ઞાનના જ્ઞ પણ જણાય. પાછો અંદરમાં જાય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર બંધ થઈ ગયો, પછી જ્ઞાનનું જ્ઞ ક્યાં છે? એ વ્યવહારની જાણેલો પ્રજ્ઞાન છે ને, એમાં બધું લઈ લેવું. આ ઇન્દ્રિય જ્ઞાન પણ સવિકલ્પ નિષ્ઠામાં ભાવિન્દ્રિય જણાય છે, આ બસ સંયોગ છે. સર્વથા પોતાથી જીધું છે વિધિ પણ છે. થોડો અસ્થિરતાનો પણ સાધકને હોય, દેવગુણ શાસ્ત્રની ભક્તિનો હોય, એ ભીન જણાય છે. એ ભીનને જાણનારું અતિન્દ્રિય જ્ઞાન છે. ભાવિન્દ્રી ભાવિન્દ્રીથી આત્મા ભીન છે નથી જાણી શકે, એની તાકાત જ નથી. જાણનાર નહીં, અંધારા અંધારા. સર્વથા પોતાથી જુદી જાણી એ ભાવિન્દ્રીનું જીતવું થયું. લેવા બે પ્રકાર, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવિન્દ્રીને જીતવાનો પ્રકાર. હવે એક ત્રીજો પ્રકાર છે એ વાત કરે છે. ભાવિન્દ્રીના વિષયની જીતવાની વાત આવી છે. ભાવિન્દ્રીને જીતવાની વાત આવી ગઈ. જે ખૂબી કરે છે કે ભાવિન્દ્રીનો જે વિષય છે એને જીતવાનો છે, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે એને જીતવાનો નથી. રહસ્ય છે એમાં. એવી એવી અંદર ગૂંથવણી કરી છે કે જીવને ખ્યાલ આવે કે કયા પદાર્થને જીતવાની વાત છે, કે જે ભાવિન્દ્રિય જેનો વિષય કરે છે, ભાવિન્દ્રિય જેને વિષય કરે છે એને જીતવાની વાત છે. કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને પરને જીતવું છે એવું ક્યાં છે? ભાવિન્દ્રિયના બે નિમિત્ત બતાવે છે. ભાવિન્દ્રિયનો એક નિમિત્ત તો દ્રવ્ય ઇન્દ્રિય છે, અને એક ભાવિન્દ્રિયનું નિમિત્ત બાય પદાર્થ છે. જો આપણે આમાં લેશું હમણાં, આના ઉપરથી આવશે, ઉપરથી કરવા કરતા શબ્દ શબ્દ લઈ તો વધારે ખ્યાલ આવશે. જો ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવા સંબંધની નિકટતાને લીધે, ગ્રાહ્ય શું, ગ્રાહક શું, અને એનો જે સંબંધ નિકટવર્તી સંબંધ એ શું. ગ્રાહ્ય એટલે જ્ઞેય, ગ્રાહ્ય એટલે જ્ઞેય, ગ્રાહક એટલે જાણનાર, જ્ઞેયને જાણનાર. એક જ્ઞેય છે અને એક છે ગ્રાહક જાણનારો. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા, એક જાણનાર અને જાણનારમાં જે જણાય એવા જ્ઞેય લક્ષણ. એકનું જ્ઞેય લક્ષણ છે, એકનું જ્ઞાન લક્ષણ છે. પણ ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ, ગ્રાહ્ય એટલે જ્ઞેય અને ગ્રાહક એટલે ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન નહીં, ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, નિકટવર્તી છે નયો, અને અહીંયા ભાવિન્દ્રી છે. ભાવિન્દ્રીના વિષયને જીતવાની વાત છે. જેઓ પોતાના સંવેદન અનુભવ સાથે, એટલે ભાવિન્દ્રી અને ભાવિન્દ્રીનો વિષય પરસ્પર જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાન એટલે ભાવિન્દ્રિયા, જ્ઞાન એટલે ઓલું જ્ઞાન નહીં, પોતાના સંવેદન અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. ભાવિન્દ્રી અને ભાવિન્દ્રીના વિષયો એક જેવા થઈ ગયેલા દેખાય છે. એવા ભાવિન્દ્રીઓ વડે ગ્રાવવામાં આવતા તો ત્યારનો બીજો અર્થ દેખાય છે. ગ્રાહક ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે, એટલે અહીંયા આત્મા તો જ્ઞાનના નાયક અને પરપદાર્થ છે જ્ઞેય, પરપદાર્થ જ્ઞેય છે, નાયક છે અને પરપદાર્થ જ્ઞેય છે, એનો અતિ નિકટ સંબંધ છે, વર્તે છે એમ લઈએ કદાચ એક અર્થ. તો જેઓ પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયા છે, એટલે ઉપયોગી લક્ષણ છે એમાં જ્ઞેયો જણાય છે અને એને એકતા થઈ ગઈ છે. પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એક થયા નથી. ગ્રાહક અને જ્ઞેય, જાણનાર અને જણાવા એવો પદાર્થ બહારના, એના સંબંધની નિકટતાને લીધે એના સંવેદન એટલે જાણવાની ક્રિયામાં એ પરપદાર્થો જણાય છે, તો જાણે એક જેવા થઈ ગયેલા દેખાય છે. રાગ જણાય તો રાગની સાથે એકમેક ઉપયોગ દેખાય છે. પરપદાર્થ છત્રી જણાય તો છત્રીની સાથે એકમેક થઈ ગયેલા દેખાય છે. એવા ભાવિન્દ્રિયો વડે, એવા ભાવિન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા, હવે આવી જો, એવા ભાવિન્દ્રિયો વડે જાણવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો, તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમે અનુભવમાં આવતું જે અસંખપણું, સૂક્ષ્મ છે, વરસાદી પદાર્થ તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું, પોતાની મેળે અનુભવ આવતું, કોઈના નિમિત્ત વિના નિરપેક્ષ ચૈતન્ય ચૈતન્ય જાણનાર 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 એમ અનુભવમાં આવતું જે અસંખપણું, એને દ્રવ્યનો સંગ નથી, ભાવિનો સંગ નથી અને પરપદાર્થનો સંગ પણ નથી, અસંગી પરમાત્મા છે જે અસંખપણું, તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા વિષયોને, ભાવિદ્રીના વિષયોને જુદા કર્યા. ભાવિદ્રી દ્વારા જે જાણવામાં આવતા હતા વિષયો, પહેલા ભાવિન્દ્રીને જીતીને ભાવિન્દ્રીના વિષયોને જીતવાની વાત બીજી કરે છે. ભાવિન્દ્રીના વિષયોને જીતતા ભાવિન્દ્રી પ્રગટ જ ન થાય, જે વિષય થઈ ગયો એ ભાવિન્દ્રીના વિષયને જીતે નહીં તો અધિવશાન થશે. ભાવિદ્રીના વિષયને ન જીતે તો અધિવશાન થઈ જાય. કોણ છે? નીતિન છે, નીતિન એની સાથે એકતા થઈ જાય છે. એટલે ભાવ ઇન્દ્રિયના વિષયને જીતે નહીં ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાને જીતાતી નથી, અનુભવ થતો નથી. એટલે કે પરપદાર્થનું લક્ષ છોડી દે, પરપદાર્થને લક્ષે જે ભાવિન્દ્રી થાય છે, અથવા ભાવિન્દ્રી જેને નિમિત્ત થાય છે, ભાવિન્દ્રી જેને પ્રસિદ્ધ કરે છે, એને જાણવાનું બંધ કરી દેતું, એને જાણવાનું બંધ કરી દઈને જાણનારને જાણ એમ કહેવા માંગે છે. ત્યારે જાણનારને જાણે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, તો ભાવિન્દ્રીને ભાવિન્દ્રીના વિષય બધા જીતાઈ ગયા. સમય તો એક જ છે ને, આ તો ત્રણથી સમજાવે છે, પણ એક સમયમાં દ્રવ્યેન્દ્રી ભાવિન્દ્રીના વિષયો એક સમયમાં જીતાઈ જાય છે. ઉપયોગ અભિમુખ થયો, દ્રવ્યેન્દ્રીનું અવલંબન છૂટ્યું, ભાવિન્દ્રીનો વેપાર બંધ થયો, ભાવિન્દ્રી પ્રસિદ્ધ કરતી હતી પરદ્રવ્યને, એ પણ બંધ થઈ ગયું, કાંઈ જણાતું નથી, એક જાણનાર જણાય છે. ત્યારે ત્રણેયને જીતી એમ કહેવામાં આવે છે. ગ્રાહક ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન સાથે ૨૩૪માં કવસ નામાં લખ્યું છે, શું છે જોઈ 234 કવસ. બાકી ભાવેન્દ્રના વિષયને જીતવો એ તો ચોખ્ખું છે, ભાવેન્દ્રના વિષયને જીતવા. એમાં એને જીતવાનો પર પદાર્થને જાણવાનું બંધ કરતો, સર્વથા બંધ કરી દે. જયારે એના વિષયને જીતે તો ભાવેન્દ્રી પણ ઉત્પન્ન ન થાય, અતિન્દ્રિયને પકડે. બહાર બધા ભાવેન્દ્રના વિષયને કેમ જીતવા, એવું એને જાણતો નથી. એ અનુભવનું કળા નિવિધિ છે. 234 છે આમાં, જુઓ. આ સર્વશુ જ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કરતા ભોગતાપણાથી ભિન્ન બતાવ્યું. હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે, તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે. અહીંથી હવે આ સર્વશુ જ્ઞાન અધિકાર હવેની ગાથાઓમાં એમ કહે છે કે આ ઉપર બે સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, એટલે પરના લક્ષ્યથી હટાવીને જ્ઞાન પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી અનેક પદાર્થો સાથે જ્ઞેક નાયક સંબંધને લીધે એક જેવું દેખાવાથી ઉત્પન્ન થતી અનેક પ્રકારની ક્રિયા, તેનાથી રહીત એ જ્ઞાન ક્રિયા માત્ર અનાકૃત સર્વાકૃતતાથી રહી અને દેદીપીમાં ઘટતું થતું નિશ્ચળ રહે છે. એટલે પરપદાર્થથી જીત લીધું પરપદાર્થને, તો અહીંયા એટલો આત્મા છે દેખાય. એટલે એ બરાબર 234 છે, ઉસકા ટેકામાં પરપદાર્થને જીતવાની વાત છે. એમાં દ્રવિદ્રી ભાવિદ્રી નહીં, પણ પરપદાર્થ જીતવાની, આ પરપદાર્થને જીતવાની વાત આવી એના ટેકામાં 234 લખ્યું છે. હવે એને કેવી રીતે જીતવી, તેમને પોતાની ચૈત્ય શક્તિનું સ્વયંભેર અનુભવમાં આવતું જે અસંગપણું સંઘ વગરની વસ્તુ છે, આત્મા નાયક અસંગપણું, તે વડે એટલે તેના આશ્રય વડે અથવા વર્તમાન વર્ષો જે ઉપયોગ અસંગી છે એને અંદરમાં વાળીને જાણે, ત્યારે સર્વથા પોતાથી જુદા કર્યા પર પદાર્થ. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું, એટલે ઇન્દ્રિયના વિષય તરફનો લક્ષ છોડો તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને આત્માને જાણશે, એનું જાણવાનું બંધ થઈ ગયું.
એટલે જ્ઞાનમાં અસંગ જે આત્મા છે તે અનુભવમાં આવી રહ્યો છે, એને જાણતા જ પરનો સંઘ છૂટી જાય છે.
કે પરના સંઘે ભાવિંદ્રીને આખો સંસાર ઉભો થતો હતો, એ જ્ઞાને સંઘ છોડ્યો, એ જ્ઞાન પરના સંઘમાં જતું હતું, એ વ્યભિચાર હતો, દોષ હતો. એ અહીંયાથી સંઘ છોડ્યો તો એ તો સંઘ આત્મામાં જ કરે, બીજે ક્યાં સંઘ કરે? કા પરનો સંઘ કરે, કા સ્વરનો સંઘ કરે? જ્ઞાન બધું જ્ઞાન જ કામ કરે છે. એ જ્ઞાન અંદરમાં વળે ને હું તો જાણનાર છું એટલો એમ અસંગીનો સંઘ કર્યો, અસંગી થઈને અસંગીનો સંઘ કર્યો અને પરનો સંઘ છૂટી ગયો, એ પરનું જીતવું થયું. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ. આમ જે મુનિ દ્રવ્યેન્દ્રી ભાવેન્દ્રી તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ ત્રણેય, એ ત્રણેયને જીતીને જ્ઞેય નાયક શંકર નામનો દોષ આવતો હતો. એકતા થતી જ્ઞેયની આ એક નાયકની જે ભિન્નતા, જે ભિન્નતા માનતો તો એક દૂર થવાથી એકત્વમાં ટંકો કીણ, એક આત્મામાં ટંકો કીણ, એક જ્ઞાન સ્વભાવ વડે અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોથી પરમાર્થથી જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. એટલે આત્માને જાણે કે આવ્યું તો ને, અન્ય દ્રવ્યથી ભિન્ન આત્માને જયારે જાણે છે ત્યારે જીતેન્દ્રિય કહેવાય. એ ટોટલ ફાયદો પોતાના અન્ય દ્રવ્યોથી પરમાર્થથી જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. વાં જીતેન્દ્રિય શબ્દ હતો, અહીંયા જીન આગળ લગાડી દીધો. જીતેન્દ્રિય જીન છે. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ હવે આ વિશ્વની સમસ્ત પદાર્થોની ઉપર કરતો, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સ્વતઃ સિદ્ધ અને પરમાર્થ તેવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન અવિનશ્વર સ્વતઃ સિદ્ધ અને પરમાર્થક ત્રિકાળી દ્રવ્યના વિશેષ એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. થઈ ગયો બહુ સારી ગાથા છે. બે જેવી ત્રિવેદીનો અવલંબન અને પરપદાર્થ, પરપદાર્થો પણ જાય છે તો એ વચ્ચે દ્રવ્યજીનું અવલંબન આવી જાય છે. એના માધ્યમથી એ પરપદાર્થને જાણવાની પ્રવૃત્તિ કરે છે. કેમ કે વચ્ચે ઈચ્છે દ્રવ્યેન્દ્રી, જો વચ્ચે દ્રવ્યેન્દ્રી નીકળી જાય તો અતિન્દ્રિય થઈ જાય. એટલે એનું નામ જે ભાવિન્દ્રી છે, ભાવિન્દ્રીનું કારણ દ્રવ્યેન્દ્રિયનું અવલંબન છે. રાગનું નામ ભાવકર્મ શું કામ છે? કર્મનું અવલંબન છે, માટે ભાવકર્મ. આનું નામ ભાવિન્દ્રી કેમ? કે દ્રવ્યેન્દ્રિય અવલંબન લે છે, માટે ભાવિન્દ્રી. એમ ભાવકર્મ અને ભાવ ઇન્દ્રી, એટલે બીજું ઇન્દ્રિય જ્ઞાનનું અવલંબન ન લઈએ તો અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય. પણ ભાવિન્દ્રિયનું અવલંબન લે છે દ્રવ્યેન્દ્રિયનું, એટલે પરપદાર્થની પ્રસિદ્ધિ થાય છે. પરપદાર્થની પ્રસિદ્ધિમાં એકતા થઈ જાય છે. એટલે એને બે નિમિત્ત કારણ છે, એક દ્રવ્યેન્દ્રી અને એક પરપદાર્થ. આ ઘડિયાળ જણાય છે. એટલે ઘડિયાળનું નિમિત્ત થયું અને એને આંખ નિમિત્ત થઈ, એટલે આ નૈમિત્તિક થઈ ગયું જ્ઞાન. સ્વાભાવિક ન રહ્યું, પરાલંબી વર્ષતાઓનું છે જ્ઞાન. એ જ્ઞાન જ નથી, અજ્ઞાન થઈ ગયું. આત્માને પ્રસિદ્ધ ન કરે એનું નામ અજ્ઞાન, પરને પ્રસિદ્ધ કરે કે ન કરે એ અજ્ઞાન નહીં, સંબંધ નહીં. એ જ્ઞાન કા ઓર અજ્ઞાન કા સંબંધ, આત્મા કો નહીં જાણના ઉસકા નામ અજ્ઞાન, આત્મા કો જાણના ઉસકા નામ જ્ઞાન. પરપદાર્થ જણાય ન જણાય, ઓછા જણાય વધારે જણાય, એમાં નિયમ જ નથી. આમાં તો નિયમ છે, સ્વભાવ છે ચોથોના, બસ એ અજ્ઞાન. સ્વભાવે રહેના એ જ્ઞાન. ભોગવાર પ્રકાશ કરતા એને ક્ષોભ સંજ્ઞાન થઈ છે. હૃદય ભાવ બંધનું કામ છે, ક્ષોભ સંજ્ઞાન બંધનું કામ નથી. એ મને ઉપયોગ નથી. સ્વભાવનો અંશ છે ને, જે 18-19 પાના ઉપર, 17-18 ઉપર પાના ઉપર એમને લીધું છે. ભોગવાર પ્રકાશ લઈ ગયો એને એક ક્ષોભ સંજ્ઞાન લીધું. ઉદયભાવ બંધનું કાન છે, ક્ષોભ સંજ્ઞાન બંધનું કાન છે. એમ લીધું છે ઉપચાર બધા જાય. બથાળા છે, બંધ નું કારણ શું? બંધ કા કારણ ક્યા હૈ? કર્મ બંધ કા કેસા હૈ? પાના ફરી ગયા, એમાં પાનો ફરી ગયા, 17,000 પાને બેઠા.